એ તો બહુ હા કેટલો ભેદ રહ્યો, કેટલો ભેદ, બેપણું, બેપણું આવે છે. આત્મા તો એક જ છે, આત્મા એક જ છે, આત્મા બે નથી. એ તો સમજાવવા માટે કહ્યું કે આત્માને આત્મા દ્વારા તમે જાણો, તમારા જ્ઞાન દ્વારા આત્માને તમે જાણો, કે જે જ્ઞાન દ્વારા તમે પરજ્ઞેયને જાણવા રોકાના હતા, હવે તમે થોડીક વાર અંતર્મુર્ત પરજ્ઞેયને જાણવાનો બંધ કરી અને જ્ઞાન દ્વારા આત્માને જાણો. હવે જ્ઞાન દ્વારા આત્માને જાણો એ પણ ભેદ થયો, એ તો સમજાવવા માટે છે. પણ જયારે જ્ઞાન આત્માને જાણે છે ત્યારે જ્ઞાન ને આત્મા જુદા રહેતા નથી, એકાકાર થઈ જાય છે. એમાં આ આને જાણે છે એવો ભેદ દેખાતો નથી. બસ જ્ઞાન તે અજ્ઞાની જ્ઞેય લુપ્તજીઓને સ્વાદમાં આવે છે, એટલે કે જ્ઞાન જ્ઞાનથી જણાય છે. એને બદલે તમે જ્ઞાનને તો જાણો છો પણ જ્ઞેયના દ્વારા જાણો છો, એ ભૂલ છે. તમે જ્ઞાનને તો જાણો જ છો, જાણો છો તો જ્ઞાનને. હવે એમાં ક્યાં ભૂલ થાય છે અને ક્યાં ભૂલ ભાંગી જવાય છે, જો આ ખાસ સમજવા જેવી વાત છે. તમે જાણો છો તો તમારા જ્ઞાનને, બરાબર છે, પણ તમે જ્ઞેય દ્વારા જ્ઞાનને જાણવાની પ્રવૃત્તિ કરો છો, એ નહીં કરવાની. જ્ઞેયનું લક્ષ છોડીને સીધું જ્ઞાનથી જ્ઞાનને જાણો, જ્ઞેયના માધ્યમથી જાણો છો, નિમિત્તના માધ્યમથી ઉપાદાનને જાણો છો, નિમિત્તનો સારો લઈને જાણો છો તો જ્ઞાનને જ. પણ તમે નિમિત્તનો લક્ષ છોડી દો, નિમિત્તનો લક્ષ છોડી અને સીધું જ્ઞાનને જ્ઞાન દ્વારા જાણો. જ્ઞાનને જ્ઞાન દ્વારા જાણવા માટે કોઈ પર પદાર્થની, નિમિત્તની, સહાયની, અપેક્ષાની, મદદની જરૂર જ નથી. હવે એને બદલે તમે નિમિત્તની મદદ લઈને જ્ઞાનને જાણો છો, એ જ્ઞાન છે. એ જ્ઞાન નથી પણ અજ્ઞાન થઈ ગયું, અજ્ઞાન થઈ ગયું, સમજી ગયા, જ્ઞાન ન રહ્યું. લીંબુ ખાટું જીભ ઉપર આવ્યું, તો તમને લીંબુ ખાટું લાગ્યું, ખાટું લાગ્યું એટલે ખાટું જણાયું, લાગ્યું એટલે જણાયું, એનું વેદન ન હોય લીંબાના ખાટા રસનું. લીંબુ ખાટું લાગ્યું, લાગ્યું એટલે જણાયું, આ લીંબુનો સ્વાદ ખાટો છે એવું તમને જ્ઞાન થયું, બરાબર. હવે તમને થાય છે તો જ્ઞાન, પણ જ્ઞાન કેવું થયું કે લીંબુ દ્વારા તમે જ્ઞાન કર્યું. હવે લીંબુનું જ્ઞાન કરવું હોય તો પણ તમે જ્ઞાનથી જ્ઞાનને જાણો તો લીંબુનું જ્ઞાન થઈ જશે. ચાખ્યા વગર, ચાખ્યા વગર ખાટું છે એવું જ્ઞાન થઈ જશે. બેસી ગયું ને છે, જરા એવું આ આકૃ છે. જો કેવળ જ્ઞાન છે, કેવળી ભગવાને જ્ઞાન થયું છે, બરાબર છે. હવે લીંબુ ખાટું છે એવું એને જ્ઞાન તો થાય છે, હે, પણ લીંબુ દ્વારા, લીંબુના માધ્યમથી એ લીંબુના ખાટાનું જ્ઞાન નથી કરતા, પણ જ્ઞાન જ્ઞાનને જાણતા એને લીંબુ ખાટું હોય એવું જ્ઞાન એને થઈ જાય છે, એની સન્મુખ થવાની જરૂર નથી. એમ તમારે જો કોઈ પણ પરપદાર્થનું જ્ઞાન કરવું હોય તો તમે પ્રથમ તમારા આત્માને નિરપેક્ષપણે જાણો, અને જ્યાં આત્મા જણાયો ત્યાં જગતના બધા પદાર્થોનો સ્વાદ જેવા છે એવા તમને જણાઈ જશે. બા પછી વ્યવહાર ઈ પકડી રાખો. હવે તમે તમારા પુત્ર દ્વારા તમારા જ્ઞાન ને જાણતા હતા, હવે પુત્ર નું લક્ષ છોડી દો અને તમારા આત્મા નું લક્ષ કરો. અને આત્માને જ્યાં જાણો જ્ઞાને સીધો ડાયરેક્ટ, હે જ્ઞાન તો દેવાશે, હવે જ્ઞાન ઓલું નિમિત્ત સાપેક્ષ હતું, નિમિત્ત નિરપેક્ષ થઈને આત્મ સાપેક્ષ જ્ઞાન થઈ ગયું. હવે જયારે જ્ઞાને જ્ઞાનને જાણ્યું આત્મા આશ્રિત થઈને, અને પછી તમારો પુત્ર જણાશે તો તમને એમાં જ્ઞેય લુબ્ધપણું નહીં આવે, મોહ નહીં થાય, રાગ નહીં થાય, દ્વેષ નહીં થાય, અરે મારું તો જ્ઞાન છે, મારો પુત્ર નથી. હા હા, મોહ છૂટી જશે, આખો સંસાર ભી પુત્ર જણાશે પણ પુત્રમાં મોહ નહીં થાય, એ પર નહીં પણ એ જણાશે. અલ્પા જણાશે પણ અલ્પાનો પ્રત્યે મોહ નહીં થાય. તમારા હતા જી, તમારા પણ એમ છે કે એ તો માત્ર વિકલ્પ દ્વારા સમાધાન તમે કરો છો, પણ એ ખરેખર સમાધાન નથી. કેમ કે એ તો તમને થોડુંક ગુરુદેવનું સાંભળ્યું છે અને તમે મોહ એટલો ઓછો કર્યો મમતા કે આ પદાર્થ મારો નહોતો, મારો નહોતો. એ તો માત્ર તમે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા સમાધાન કરો છો, પણ એ સમાધાન સાચું નથી. કેમ કે એ તો દબાયેલો કસાય છે, રૂંધાયેલો કસાય. પાછો પ્રસંગ આવશે, પાછો એકદમ દિલગીરી ઉભી થઈ જશે કોઈ વાર. હા, એક નંબર બીજામાં. પણ તમે તમે પર પદાર્થને જાણવાનું જ બંધ કરો એક વાર, થોડીક વાર, હો એક ક્ષણભર, અને એ જ્ઞાનને તમારા આત્મા તરફ વાળીને આત્માને જાણો. આત્માને જાણ્યા પછી તમે જાણશો તો તમને અંદરથી, અંદરના ઊંડાણમાંથી કોઈ દિલગીરી કે શોક નહીં થાય, ઉપર ઉપરથી થશે. જેટલો રાગ છે પણ મોહજન્ય દુઃખ નહીં થાય, રાગજન્ય થશે. મોહજન્ય દુઃખ અને રાગજન્ય દુઃખ, મોહ ગયા પછી મોહજન્ય દુઃખ નહીં થાય, પણ રાગ જેટલો હશે ગ્રસ્ત અવસ્થામાં એટલું તો દુઃખ થશે. પણ એ દુઃખની સાથે પણ એકાકાર નહીં થાવ. એ દુઃખ પણ ખરેખર દુઃખ જણાતું નથી, પણ જ્ઞાન જણાય છે. દુઃખ જેમાં જણાય છે એવું જ્ઞાન જણાય છે, કે એ જ્ઞાન પાછું આત્માને જાણે છે. એ જ્ઞાન તમારું કર્મ થશે ત્યારે દુઃખ જણાશે, તો દુઃખથી ભિન્ન જણાશે. આત્માનો એકવાર અનુભવ કરો તમે, અને પછી જે જ્ઞાન પ્રગટ થયું, સવિકલ્પ દશામાં તમે આવ્યા, પિતાજી પ્રત્યેનો થોડો રાગ છે અને એનું દુઃખ પણ થાય છે, તો હવે જે દુઃખ તમારી જ્ઞાનની પર્યાયમાં જણાય છે, સમ્ય જ્ઞાન થઈ ગયું, દુઃખ તો જણાય છે જ્ઞાનની પર્યાયમાં, પણ એ દુઃખ આત્માનું કર્મ નહીં થાય. દુઃખ જેમાં જ્ઞાનની પર્યાય જણાય છે એ જ્ઞાનની પર્યાય પણ કર્મ નહીં થાય, પણ એ જ્ઞાનની પર્યાયમાં આત્મા જણાય છે, માટે એ જ્ઞાનની પર્યાય કર્મ થાય છે. જ્ઞાનની પર્યાય કર્મ થયું અને જે દુઃખ છે એ જ્ઞેય થઈ ગયું, એ જ્ઞાનનું જ્ઞેય થઈ ગયું, કર્તાનું કર્મ નથી. રાગ આવે છે પણ રાગ હવે કર્તાનું કર્મ ન બને, પણ જ્ઞાનનું જ્ઞેય બને. એ કેમ કે એ જ્ઞાનમાં આત્મા જણાઈ રહ્યો છે, માટે એ જ્ઞાનમાં આત્મા જણાઈ રહ્યો છે. અનુભવ પછી આત્મા જણાય છે અને દુઃખ તો રાગ તો જ્ઞાનનું પર જ્ઞેય પણ જણાય છે. પછી બધા જ્ઞેય, અને જ્યાં સુધી અનુભવ ન કરે ત્યાં સુધી બધા નિમિત્ત. એટલે એકલા આત્માના અનુભવની વાત કરીને ગુરુદેવ 45 વર્ષ ગયા છે. તમે તમારા શુદ્ધ આત્માને જાણો, તમે એને નિહાળો, એનું અવલોકન કરો. જો દુઃખથી મુકાવવું હોય તો આ એક જ રસ્તો, બીજો કોઈ રસ્તો છે નહીં. બાકી બધા ક્રિયાકાંડ એ તો ઉલટી મિથ્યા તો દ્રઢ કરે છે. કરુણાને યોગ્ય છે, દયા આવે છે, સમજી ગયા? એને કોઈ જેનાથી ભેદ જ્ઞાન કરવું છે એનાથી એકતા કરે છે, એને ગ્રહણ કરે છે. હવે કેદી છૂટે બેન? શુભ ભાવ કરતા કરતા ધર્મ માને અને કરતા બુદ્ધિ રાખે છે, હવે એ કેદી છૂટવાનો આરોપ છે? એ કઈ અપૂર્વ નથી, અનંત વાર કર્યા અને અનંત વાર સ્વર્ગમાં ગયો, પુણ્ય કરીને અનંત વાર સ્વર્ગમાં ગયો. હા, એ પુણ્યના પરિણામ કરતાનું કર્મ તો નથી, પણ પરમાર્થે જ્ઞાતાનું જ્ઞેય બનાવવાનું છોડી દે, એ પર્યાર્થિક ની ચક્ષુ બંધ કરી દે. શુભ ભાવને કરવો બંધ કર અને શુભ ભાવને જાણવાનો બંધ કરી દે ક્ષણભર, થોડીક વાર, અને આત્માને જાણી લે. જાણનાર જણાય છે મને તો બધું થાય રાખે. ક્રિયા કોઈ રોકી નહી શકે, ક્રિયા રોકવાનો એ પ્રશ્ન નથી, પણ જે મને પરપદાર જણાય છે એને બદલે જાણનાર જણાય છે. રોટલી ને કરનાર નહીં ને રોટલી નો જાણનાર પણ નહીં, રાગ નો કરનાર નહીં ને રાગ નો પરમાર્થે જાણનાર નહીં. એકવાર એમ કરીને જયારે આત્માને તમે જાણો, પછી જે રોટલી કરવાની ઈચ્છા થઈ તમને અસ્થિરતાની એ પણ જણાય, રોટલી પણ જણાય, પણ એમાં દોષ નહીં લાગે. આત્માને જાણતા જાણતા પણ જાણો, ભાવ આખો બળ મોહયોગ્યો ખલાસ. આ કરવા તમારા જ્ઞાનમાં જ્ઞાયક જ જણાય છે, બસ બીજું કઈ મને જણાતું જ નથી. જણાતું કઈ જણાતું નથી, મારો આત્મા મને જણાય છે. સ્વરૂપની વાત કરે છે કે પર સન્મુખ જ્ઞેય સન્મુખ એકાંત જે જ્ઞાન હતું, કે પર જ્ઞેયને જ પ્રસિદ્ધ કરતું હતું, એને જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ એટલે પ્રગટતા હતી. હવે જ્યારે એ પ્રગટતા થઈ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા પર જ્ઞેયને અનાદિકાળથી જ્ઞાન જાણતું હતું, ત્યારે શ્રી ગુરુએ એમ કહ્યું તો જ્ઞેયના સંબંધવાળું જે જ્ઞાન, એ જ્ઞાન જ્ઞાન નથી પણ એ અજ્ઞાન છે. ત્યારે આત્મજ્ઞાન પ્રગટ કરવા માટે શું કરવું? કે પર જ્ઞેયથી તું વિમુખ થા. પર જ્ઞેયનું જે તને લક્ષ્ય છે એ લક્ષ્ય છોડી દે પર જ્ઞેયનું, અને તારો શુદ્ધ આત્મા છે એનું લક્ષ્ય કર. તો એ વખતે એ સ્થિતિમાં શું થશે કે જે એકાંત પરપ્રકાશક જ્ઞાન હતું અને ઇન્દ્રિય જ્ઞાન દ્વારા આપણને જાણતું હતું, એવું એકાંત પરપ્રકાશક મિથ્યા જ્ઞાન બંધ થઈ ગયું, અટકી ગયું, રોકાઈ ગયું, અને આત્મસન્મુખ થતા શુદ્ધાત્માનું એક નવું જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન એક પ્રગટ થયું. જે પ્રગટ થયું જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરીને, ત્યારે એ જ્ઞાનના પરિણામનું નામ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. હવે જ્યારે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થાય તે વખતે વિશેષ જ્ઞાકાર જ્ઞાનનો તિરોભાવ થઈ જાય. પર જ્ઞેયની સન્મુખ ઉપયોગ છે જ નહીં, પરને જાણવું તદ્દન બંધ થઈ ગયું, અને કેવળ શુદ્ધ ઉપયોગ દ્વારા પોતાના આત્માને જાણવા લાગ્યો. તો એ વખતે એને સ્વપ્રકાશ જ્ઞાન કહેવાય, કે જે જ્ઞાન પોતાના શુદ્ધ આત્માને પ્રસિદ્ધ કરે છે અને પરને જાણવાનું બંધ થઈ ગયું છે એટલો ટાઈમ. તો આત્માનો અનુભવ થયો, આત્માનો અનુભવ થઈને જ્યારે આત્મા બહાર નીકળે છે, ઉપયોગ બહાર આવે છે, ત્યારે સ્વપ્રકાશક તો પ્રગટ થઈ ગયું, સ્વને જાણવાનું તો ચાલુ થઈ ગયું. હવે જનાદિથી જાણતો નહોતું જ્ઞાન, એ જ્ઞાન પોતાના આત્માને તો જાણવા લાગ્યું, પણ સાથે સાથે પરપદાર્થ પણ એના જ્ઞાનમાં જ્ઞેયો જણાય છે. હવે તો એને સ્વપર પ્રકાશ જ્ઞાન કહેવાય. સ્વને જાણતા પર જણાઈ જાય એને સ્વપર પ્રકાશ જ્ઞાન કહેવાય. તો આખો પેલો વિભાગ એવો આવ્યો કે પરને જાણવાનું બંધ કરી અને તારા આત્માને જાણ, એટલે જ્ઞાયાકાર જ્ઞાનનો તિરોભાવ કરી અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કર, એટલે જ્ઞાનની પર્યાય પ્રગટ કર, કે જે જ્ઞાનની પર્યાયમાં શુદ્ધાત્માના દર્શન થાય તને. અને એમ શિષ્ય કર્યો પણ ખરું, અનુભવ થયો. હવે અનુભવમાંથી જ્યારે બહાર આવે છે ત્યારે હવે શું સ્થિતિ જ્ઞાનની છે એ જણાવે છે. અનુભવમાંથી બહાર આવ્યા પછી જે પ્રમાણ જ્ઞાન જેને કહેવાય, કે પોતાને પણ જાણે અને પોતાને યોગ જે ક્ષોભ શમને યોગ પદાર્થ હોય એ પણ એના જ્ઞાનમાં જણાય, તો એને સ્વપર પ્રકાશ જ્ઞાન કહેવાય. હવે એ જ્યારે પરજ્ઞેયો જ્ઞાનમાં જણાય છે ત્યારે પણ આત્મા જણાઈ જ રહ્યો છે, એટલે દોષ લાગતો નથી. પેલા અજ્ઞાન અવસ્થામાં પરજ્ઞેયો જણાતા હતા અને આત્મા નહોતો જણાતો, એટલે એ જ્ઞાનનું નામ એકાંત પર પ્રકાશક અજ્ઞાન હતું. બરાબર. હવે પરને જાણવાનું જ્યારે બંધ કરી અને એ જ્ઞાન આત્માને જાણી નિર્વિકલ્પ ધ્યાનમાં આવ્યો, અનુભવ થયો, સમય જ્ઞાન પ્રગટ થયું. નિર્વિકલ્પ ધ્યાનમાં તો લાંબો ટાઈમ ટકાતું નથી, એટલે એનો ઉપયોગ બહાર આવે છે. બહાર આવે છે ત્યારે આત્માને જાણતા જાણતા પર જણાઈ જ જાય છે, અથવા જે જ્ઞાનમાં પર જણાય છે એ જ્ઞાનમાં આત્મા જણાય જ છે. કેમ કે જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે. સ્વને જાણતા જાણતા પર જણાઈ જાય છે એનું નામ સ્વપર પ્રકાશક. હવે એ જાણ છે જે જણાઈ જાય એ. હવે આ વિભાગ હવે આવે છે પરમાર્થથી. જો છેલ્લી ચાર લીટી 15મી ગાથા એની છેલ્લી, ઓમ બીજા શાસ્ત્રમાં હાથ હશે, આમાં પાનું 44 છે છેલ્લું 4. પરમાર્થથી જોઈએ તો જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે, એટલે જે જ્ઞાન દેવ શાસ્ત્ર ગુરુને જાણે છે જે સમયે, તે જ જ્ઞાન. હવે બીજા જ્ઞાનની જરૂર નથી, કેમ કે આત્મા જાણવામાં આવી ગયો અને જાણતા જાણતા પર જણાય છે. તો જે જ્ઞાન સ્વપર પ્રકાશક સ્વભાવ હોવાથી જે જ્ઞાનમાં શાસ્ત્ર જણાય છે, દ્રવ્યશુ જણાય છે, ગુરુ જણાય છે, એ જ્ઞાનમાં આત્મા જણાઈ ગયો છે. પેલા શું હતું કે આત્મા જણાતો નહોતો અને પરજ્ઞેયો જણાતા હતા, એ અજ્ઞાન હતું. હવે આત્માને જાણ્યા પછી પરપદાર્થ જણાય તો એ સમય જ્ઞાન છે, સ્વપર પ્રકાશક જ્ઞાન. ખીલી ઉઠ્યું સ્વને જાણતા પર જણાય. પરમાર્થી વિચારીએ તો જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી, એટલે જ્ઞેયો જે જ્ઞાનમાં જણાય છે એવી જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે, આવિર્ભાવથી એટલે પ્રગટ થાય છે, અનુભવમાં આવે છે, તે જ જ્ઞાન એકનું એક જ્ઞાનમાં પર જણાય છે, એ જ્ઞાનમાં સ્વ જણાય છે, સ્વપર પ્રકાશક સ્વભાવ હોવાને લીધે. તે જ જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે, તેને તે જ્ઞાન એમાં આત્મા જણાય છે, કેમ કે જ્ઞાનમાં સ્વપર પ્રકાશક શક્તિ ખીલી ઉઠી. પેલા સ્વપર પ્રકાશક પ્રમાણ જ્ઞાન નહોતું, એકાંત પરપ્રકાશક હતું, સ્વપ્રકાશક નહોતું એટલે અજ્ઞાન હતું. હવે પરને જાણવાનું બંધ કરી થોડો ટાઈમ એક ક્ષણ માટે અને આત્માને જાણ્યું ત્યારે વિશેષ જ્ઞાયાકાર જ્ઞાનનો તિરોભાવ થઈ ગયો, પરપદાર જણાવો બંધ થઈ ગયું અને આત્મા જણાવા લાગ્યો. હવે આત્મા જણાતા એને અંદર ન ટકાણું અને બહાર નીકળે ઉપયોગ, તો એ ઉપયોગ સવિકલ્પ દશામાં સાધકનું જ્ઞાન જ્ઞાની થઈ ગયો. તો પર જણાય છે જે જ્ઞાનમાં, એ જ જ્ઞાનમાં આત્મા જણાઈ રહ્યો છે, કેમ કે જ્ઞાનની પર્યાય એક છે પણ એનામાં સ્વપર પ્રકાશક સ્વભાવ ખીલી ઉઠ્યો છે. એટલે સ્વને જાણતા જાણતા પર જણાય તો એને મોહ થતો નથી, કેમ કે સ્વપણે જણાય અને પરને પરપણે જાણે છે, પરને મારાપણે જાણતો નથી. એ કુટુંબ પરિવાર એના જ્ઞાનમાં જણાય ખરા, પણ એ પુત્ર પુત્રી પર પણ જણાય. આ મારા છે માતા પિતા એમ જ્ઞાન જાણે નહીં, મારું તો જ્ઞાન છે, બસ એકલું જ્ઞાન જ થયા કરે. એટલે જ્ઞાન થાય છે અને રાગદ્વેષમાં થતો નથી. રાગદ્વેષમાં વયોગ્યો અજ્ઞાનની હારે જ રાગદ્વેષમાંનો સંબંધ. જ્યાં જ્ઞાન થયું ત્યાં મોહ ગયો, એની સાથે અનંતાનુબંધીનો રાગદ્વેષ પણ ગયો. એટલે અનંત સંસારનું કારણ એવો મોહ રાગ અને દ્વેષ ચાલ્યો ગયો. પછી થોડો અસ્થિરતાનો રાગ રહી જાય જ્ઞાનીને, એ ગૌણ છે, એ કઈ અનંત સંસારનું કારણ નથી. પાછું સ્વરૂપમાં જયારે ઠરશે ત્યારે એ રાગનો અભાવ થઈ જશે. ચારિત્ર દશા પ્રેર થશે ત્યારે થોડો રાગ બાકી છે, જરા એનો અભાવ થઈ જશે. એ રાગ લંગડો થઈ ગયો, હવે કમર ભાંગી ગઈ એની, મૂળિયા વગરના પાંદડા, મૂળિયું ઉખડી ગયું ઝાડનું, પછી પાંદડા તો સુકાઈ જશે, કેમ કે પાણીનો પ્રવાહ બંધ થઈ ગયો. મોહ જ સંસારનું કારણ છે. એ પરમાર્થી જોવામાં આવે તો જયારે પર જણાય છે ત્યારે એ જ્ઞાનમાં સ્વજણાય છે, એમ કહ્યું ને, તે જ જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે. બરાબર. હવે આગળ, અલુબ્ધ જ્ઞાનીઓને તો જે જ્ઞેયોમાં એકાકાર નથી, જ્ઞેયોમાં આશક્ત નથી, જ્ઞેયોમાં લુબ્ધ નથી, પણ જ્ઞેયોમાં વિરક્ત છે, આશક્ત નથી પણ વિરક્ત છે, ઉદાસીન છે. જ્ઞેયો જણાય છે પણ જ્ઞેયો મારા છે એમ ભાવમાં આવતો નથી. તો અલુબ્ધ જ્ઞાનીઓને તો જેમ સંધૈવની ગાંગડી, એટલે મીઠાની ગાંગડી, અન્ય દ્રવ્યના સંયોગનો એટલે શાક આદિ ભોજનનો વ્યવચ્છેદ કરીને એટલે જુદું કરીને બીજા પરપદાર્થથી ખારકનું લક્ષણ અને કારેનાલનું લક્ષણ બેના લક્ષણ ભેદે ભેદ હોવાથી કારેલું ભિન્ન છે અને ખારક લક્ષણ જે મીઠું એ ભિન્ન છે, વ્યવચ્છેદ કરીને જુદા પાડીને ભોજનની સાથે, ભોજનમાં લોલુપતા નથી, હવે ગ્રંથી પણ છૂટી ગયું. અલુબ્ધ કહે ને, અલુબ્ધ આશક્ત નથી, વ્યવચ્છેદ કરીને કેવળ જુઓ. હવે એ ભજીયાને કચોરી ખાય છે, ખાતો દેખાય છે, ત્યારે પણ એ જે લવણ છે એને તો જુદું પાડીને સ્વાદમાં લીએ છે કે આ લવણનો સ્વાદ છે, આ કારેલાનો કડવો સ્વાદ છે. પણ જે શાકનો ગ્રંથિ હતો કે ઊંધિયું ખાતો હતો ત્યારે એ શાક અને મીઠું એ જૂના છે એમ નહોતું લાગતું, પણ જયારે એનું ભેદ જ્ઞાન થયું આત્માને રાગનું અને આત્માને ઇન્દ્રિય જ્ઞાનનું ભેદ જ્ઞાન થયું ને આત્મા જાણવામાં આવ્યો, કેમ કે જ્ઞેયની સાથે વ્યવચ્છેદ કરીને જ્ઞાન દ્વારા આત્માને જાણ્યો, એમ અહીંયા શાકને સાથે મીઠું છે છતાં એને છૂટું પાડવાની જરૂર નથી, એ તો એના જ્ઞાનમાં જુદું પડી ગયું. એને આ ખારપનો સ્વાદ આવે છે, એ મીઠાનો સ્વાદ છે, અને આ પાકેલ કેળાનો સ્વાદ ગરપણ છે એ કેળાનો સ્વાદ છે, સ્વાદ ભેદે ભેદ છે બેનો, જુદું પાડી વ્યવચ્છેદ કરીને કેવળ મિશ્રિત નહીં, હવે જુદું પાડીને કેવળ ઓનલી કેવળ સંધયનો જ એટલે ખારપનો અનુભવ કરવામાં આવતા, સર્વતઃ ચારે બાજુ જોઈએ તો એક ક્ષાર રસપણાને લીધે ક્ષારપણે સ્વાદમાં આવે છે. એને ગળપણ સ્વાદમાં શાકનું નથી આવતું, કારેલાની કડવાશ નથી આવતું, પણ એકલો માત્ર ખાર અનુભવમાં આવે છે. તેમ એ દ્રષ્ટાંત, તેમ આત્મા પણ પરદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને, પરદ્રવ્ય એટલે જ્ઞેયો, જે જ્ઞાનમાં જ્ઞેયો જણાય છે તે પરદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને એટલે પરદ્રવ્યનું લક્ષ્ય છોડીને, લક્ષ્ય છોડીને કેવળ ઓલું હતું ને કેવળ સંભયનો, એમ કેવળ આત્માનો જ અનુભવ કરવામાં આવતા और द्रव्य नु लक्ष छूटी गयू, राग नु लक्ष छूटी गयू, એટલે રાગ મિશ્રિત જ્ઞાનનો અનુભવ નથી આવતો. રાગને વ્યવચ્છેદ કરીને, રાગને જુદો પાડીને, દુઃખના પરિણામને જુદો પાડીને, સંકલ્પ વિકલ્પને જ્ઞાનથી જુદો પાડીને એવી ભેદ જ્ઞાનની કળા ઉભી થઈ ગઈ. કેવળ આત્માનો જ અનુભવ કરવામાં આવતા, એટલે કેવળ આનંદનો જ અનુભવ કરવામાં આવતા, સર્વત એક વિજ્ઞાન ઘનપણાને લીધે જ્ઞાનપણે સ્વાદમાં આવે છે. અજ્ઞાનનો સ્વાદ ગયો, રાગ મિશ્રિત જે જ્ઞાનનો સ્વાદ હતો એ અજ્ઞાન હતો. હવે રાગને વ્યવચ્છેદ કરીને, જ્ઞાનથી જુદું પાડીને, હતું તો જુદો જ, રાગ અને જ્ઞાન તો જુદું હતું, પણ માન્યતામાં એક કરતો હતો, એક કરતો હતો, એટલે અજ્ઞાન હતો. હવે માન્યતા સાચી થઈ ગઈ એટલે જુદું જુદું, બેના લક્ષણ જુદા, જ્ઞાનનું લક્ષણ જાણું ચેતન, રાગનું લક્ષણ અચેતન, બેના લક્ષણ ભેદે ભેદ છે. જેમ શાક અને મીઠાના લક્ષણ ભેદે ભેદ, એમ લક્ષણ જુદા જાણીને, ઓનો વ્યવચ્છેદ કરીને, લક્ષ છોડીને, એકતા બુદ્ધિ તોડીને, રાગની આ એકત્વ હતું એ જ્ઞાન આત્મની આ એકત્વ થઈ ગયું. એમ તો એકલો જ્ઞાનનો, આનંદનો, ચૈતન્યનો, રસનો સ્વાદ આવે છે, કસાયનો સ્વાદ નથી આવતો. કસાયો જ્ઞાનમાં જ્ઞેયપણે જણાય છે, પણ એનો સ્વાદ નથી આવતો. ઊંધિયાનો સ્વાદ નથી આવતો, ખારકનો સ્વાદ આવે. એમ ક્રોધાદી કષાયો સાધક અવસ્થામાં હોય ખરા, પણ એ ક્રોધનો સ્વાદ નથી લેતા. પણ ક્રોધ જે જ્ઞાનમાં જણાય છે, પાછું એ જ્ઞાન આત્માને જાણે છે. વિશેષ જ્ઞાકાર જ્ઞાન છે, તે સામાન્ય જ્ઞાન છે, સપર પ્રકાશક. હા, ભાગ પડી ગયા. એટલે રાગને જ્ઞેય પણ એ જાણે છે, પણ રાગ છે એ મારા જ્ઞાનમાં આવી ગયું અને એક પણ અનુભવ નથી કરતો. ભાવાર્થ જો વધારે, અહીંયા ભાવાર્થમાં થોડો ખુલાસો વધારે. અહીં આત્માની અનુભૂતિ એટલે આત્માનો અનુભવ, તે જ જ્ઞાનની અનુભૂતિ છે. આત્માનો અનુભવ કહો કે જ્ઞાનનો અનુભવ કહો, બે વાત એક જ છે. રાગનો અનુભવ નહીં, રાગનો અનુભવ નહીં, જ્ઞાનનો અનુભવ, રાગથી ભિન્ન અનુભૂતિ કહેવામાં આવે. અજ્ઞાની જન જ્ઞેયોમાં જ, એટલે ઇન્દ્રિય જ્ઞાનના વિષયોમાં જ લુબ્ધ થઈ રહ્યા છે. જ્ઞેયો એટલે ઇન્દ્રિય જ્ઞાનના જે વિષયો પાંચ છે એમાં લુબ્ધ, એકાકાર, આસક્ત, તન્મય થઈ રહ્યા છે. તેઓ એટલે અજ્ઞાનીઓ ઇન્દ્રિય જ્ઞાનના વિષયોથી અનેકાકાર થયેલ જ્ઞાનને જ જ્ઞેય માત્ર આસ્વાદે છે. હવે તેઓ એટલે અજ્ઞાનીઓ ઇન્દ્રિય જ્ઞાનના વિષયોથી, જે ઇન્દ્રિય જ્ઞાનના પાંચ વિષયો છે, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ, એના દ્વારા અનેકાકાર થયેલ જ્ઞાનને જાણે જ્ઞાન જ અનેકરૂપ થઈ ગયું. જ્ઞેયના સંબંધથી જ્ઞાન અનેકરૂપ થઈ ગયું. ખાટાને જાણે ત્યારે ખાટું જ્ઞાન થઈ ગયું, કડવાને જાણે ત્યારે જ્ઞાન કડવું થઈ ગયું, દુઃખને જાણે ત્યારે જ્ઞાન દુઃખી થઈ ગયું, ક્રોધને જાણે ત્યારે ક્રોધરૂપ થઈ ગયું જ્ઞાન. એમાં એકાકાર થઈને, વિષયોથી અનેકાકાર થયેલ જ્ઞાનને, ખનખન જ્ઞાનને જ જ્ઞેય માત્ર આસ્વાદે છે. એનું એ જ્ઞેય બની ગયું. એટલે અહીંયા પરજ્ઞેય તો પરજ્ઞેય છે, પણ પરજ્ઞેયને જાણનારું જે ખંડ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન, એને પણ ભગવાને જ્ઞેયમાં નાખ્યું છે, એને પણ જ્ઞેયમાં નાખ્યું છે. 31મી ગાથામાં ભાવિન્દ્રિય, એના વિષયો અને દ્રવ્યઇન્દ્રિય, ત્રણેયને જ્ઞેયમાં નાખ્યું છે. એટલે અહીંયા જો થયેલ જ્ઞાનને જ જ્ઞેય માત્ર આસ્વાદે છે. એટલે કે જ્ઞાયક ભગવાન આત્મા જ્ઞેય થવો જોઈએ એ થતો નથી. પરંતુ જ્ઞેયોથી ભિન્ન જ્ઞાન માત્રનો આસ્વાદ નથી લેતા અજ્ઞાનીઓ. રાગથી ભિન્ન, ઇન્દ્રિય જ્ઞાનથી ભિન્ન, ખંડ જ્ઞાનથી ભિન્ન એવો આસ્વાદ સ્વાદ નથી લેતા. અને જેઓ જ્ઞાની છે, જ્ઞેયોમાં આશક્ત નથી, જ્ઞેયો જણાય છે પણ એમાં આશક્ત નથી, તેઓ જ્ઞેયોથી જુદા, એકાકાર, ઓલો અનેકાકાર હતું ઇન્દ્રિય જ્ઞાન, ખંડખંડ, જુદા એકાકાર એટલે એકરૂપ જ્ઞાનનો જ આસ્વાદ લે છે. દ્રષ્ટાંત, જેમ સાકોથી જુદી મીઠાની કણીનો ક્ષાર માત્ર સ્વાદ આવે તેવી રીતે આસ્વાદ લે છે, કારણ કે જ્ઞાન છે તે આત્મા છે ને આત્મા છે તે જ્ઞાન છે. આ પ્રમાણે ગુણી ગુણની અભેદ દ્રષ્ટિમાં આવતું જે સર્વ પરદ્રવ્યથી જુદું, પોતાના પર્યાયોમાં એકરૂપ નિશ્ચળ, પોતાના ગુણોમાં એકરૂપ, પર નિમિત્તથી ઉત્પન્ન થયેલા ભાવોથી ભિન્ન, પોતાનું સ્વરૂપ તેનું અનુભવન, તે જ્ઞાનનું અનુભવન છે. અને આ અનુભવન તે ભાવશુદ્ધ જ્ઞાન રૂપ જીન શાસનનું અનુભવન છે. શુદ્ધ નહીંથી આમાં કાંઈ ભેદ નથી, અભેદ આત્મા છે. જ્યારે એકાંત પરપ્રકાશક જ્ઞાન છે અનાદિનું ઇન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન તો છે નહીં. હવે એકાંત પરને જાણતું હતું જે જ્ઞાન, ત્યારે એને સામાન્ય જ્ઞાનનો તિરોભાવ હતો, એટલે એ જ્ઞાન કોઈ દી એવું પ્રગટ નહોતું થયું કે જે જ્ઞાયક જેમાં જણાય એવું જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ નહોતું થયું, ત્યારે એનો તિરોભાવ થતો હતો સમયે સમયે. અને જ્ઞાયાકાર જ્ઞાનનો આવિર્ભાવ અજ્ઞાનનો, અજ્ઞાન પ્રગટ થતું હતું, આ જણાય છે આ જણાય છે આ જણાય છે આ જણાય છે. ત્યારે કહ્યું કે હવે તું જ્ઞેયોને જાણવાનું બંધ કર, એટલે કે જ્ઞેયનું લક્ષ્ય છોડી દે. તારા જ્ઞાનમાં જ્યાં સુધી પરજ્ઞેય જણાય છે ત્યાં સુધી સ્વજ્ઞેય આત્મા નહીં જણાય. તો એક ક્ષણ માત્ર, થોડો ટાઈમ, ટેમ્પરર તું પરનું લક્ષ્ય છોડી દે, પરનું જાણવું બંધ કરી દે, તો તને ઇન્દ્રિય જ્ઞાન બંધ થશે. અને ઇન્દ્રિય જ્ઞાન જ્યાં બંધ થયું, ઇન્દ્રિય જ્ઞાન રોકાઈ ગયું પરને જાણનારું, તો સ્વને જાણનારું જ્ઞાન પ્રગટ થશે. દ્રવ્યાર્થિક નહીં, ચક્ષુ તને ખુલી જશે. પર્યાયને જાણવાનું બંધ કર, જ્ઞાનની પર્યાય જે જ્ઞેયને જાણે છે એને જાણવાનું બંધ કર, તો એવું એક જ્ઞાન નવું ઘડશે કે તને તારો આત્માનો અનુભવ થશે. તો એનું નામ સ્વપ્રકાશ જ્ઞાન થયું. ઓલું એકાંત પરપ્રકાશકનું બંધ થઈ ગયું અને સ્વપ્રકાશક જ્ઞાન અંદરમાં પ્રગટ થયું. હવે એ સ્વપ્રકાશક જ્ઞાન પ્રગટ થયું પછી જ્યારે સવિકલ્પમાં આવે છે ત્યારે એને પર પણ જણાય છે અને સ્વ પણ જણાય છે, તો તેને સ્વપર પ્રકાશક જ્ઞાન કહેવાય. એ બહારનું પ્રમાણ જ્ઞાન, એને પ્રમાણ જ્ઞાન કહેવાય. આત્મા પણ જણાય ને પરે જણાય, પ્રમાણ જ્ઞાન કહેવાય. બે જણાય, એક નહીં બે જણાય. હવે જ્યારે એ શુદ્ધ ઉપયોગમાં અંદર સ્વપ્રકાશકમાં ગયો ને, ત્યારે પણ એક અધ્યાત્મ દ્રષ્ટિ અંદરમાં સ્વપર પ્રકાશક જ્ઞાન પ્રગટ થાય છે. અંદરમાં ને અંદરમાં, કે જ્ઞાન તે સ્વ અને આનંદ જણાય તે પર. જ્ઞાનની અપેક્ષા એ આનંદ ગુણ છે ને, એ બીજો ગુણ છે, એ અપેક્ષા એ પર. ઓમ તો આત્મા જ છે, પણ અંદરમાં ને અંદરમાં, હા, એ નિશ્ચયથી સ્વપર પ્રકાશક કહેવાય. અને ઓનું જે છે એ વ્યવહારે સ્વપર પ્રકાશક, એ પ્રમાણ જ્ઞાન. આત્મા પણ જણાય અને પર પણ જણાય, ઓલો અંદરનું, અંદરનું નિશ્ચય અને બહારનું આવ્યું એ વ્યવહાર થઈ ગયો પ્રમાણ જ્ઞાન. હવે 142-43 મળી લેવી છે ને, કાઢો. હા, 15 પૂરી થઈ ગઈ. કર્તા કર્મધિકારની આ છેલ્લી ગાથાઓ એકદમ ટોચ છે, સારભૂત છે. 142-43-44 ઘણી ગાથા સારભૂત છે, એકદમ નીચોડ આખો. એની હવે આમાં સંધિ છે. 141 મથાળું. આત્માના કર્મ બદસ્પષ્ટ છે કે અબદ્રશ્ય છે? આત્મા કર્મથી બંધાયેલો છે કે આત્મા કર્મથી નથી બંધાયેલો તે હવે નય વિભાગથી કહે છે. છે કર્મ જીવમાં બધ સ્પષ્ટ કથિત નય વ્યવહારનું, પણ બધ સ્પષ્ટ ને કર્મ જીવમાં કથન છે નય શુદ્ધનું. ગાથાનો અર્થ જીવમાં કર્મ એટલે આઠ કર્મ તેના પ્રદેશો સાથે એટલે જીવના પ્રદેશો સાથે બંધાયેલું છે તથા સ્પર્શાયેલું છે એવું વ્યવહાર નહીનું કથન છે. અને જીવમાં કર્મ એટલે આઠ કર્મ અણબંધાયેલું અણસ્પર્શાયેલું છે એવું શુદ્ધ નહીનું કથન છે. ટીકા. જીવના અને પુદ્ગલ કર્મના એક બંધ પર્યાયપણાથી જોતા તેમને તે કાળે ભિન્નતાનો અભાવ હોવાથી જીવમાં કર્મ બધ સ્પષ્ટ છે એવો વ્યવહાર નહીનો પક્ષ છે. જીવના અને પુદ્ગલ કર્મના અનેક દ્રવ્યપણાથી જોતા તેમને જીવને અને કર્મને અત્યંત ભિન્નતા હોવાથી જીવમાં કર્મ અબધ સ્પષ્ટ છે એવો નિશ્ચય નહીનો પક્ષ છે. વ્યવહાર નહીં કહે છે કે જીવ કર્મથી બંધાયેલો છે, નિશ્ચય નહીં કહે છે કે જીવ કર્મથી બંધાયેલો નથી. જ્યારે બંધાયેલો છે ત્યારે બંધાયેલો નથી, એમ સિદ્ધ પરમાત્મા થયા નથી, હજી સંસારમાં છે ત્યારે પણ એક દ્રષ્ટિથી જોઈએ તો બંધાયેલો દેખાય છે, અને નિશ્ચય નહીંથી સ્વભાવથી જોઈએ તો એ કર્મથી બંધાયેલો નથી, મુક્ત છે, અબદ્ધ છે. હવે 42 142 ગાથાનું મથાળ. પણ તેથી શું? આવો તું વિચાર કર કે વ્યવહારથી કર્મનો બંધ મને છે અને નિશ્ચયથી કર્મનો બંધ નથી, એમ બે વિકલ્પ તું ઉત્પન્ન કર્યા તે એથી શું? એમાં કઈ આત્માનો તને અનુભવ નહીં થાય. પણ જેમ છે એમ જાણું છું ને, પણ જેમ છે એમ જાણે તોય અનુભવ નહીં થાય. કેમ કે નય પક્ષ તે ઉઠાવ્યો, આત્માની સમીપે જઈને જેવો આત્મા થયો અનુભવ તો કરતો નથી, વિકલ્પમાં રોકાણો. સમજી ગયા? પણ તેથી શું? જે આત્મા તે બંને નય પક્ષોને ઓળંગી ગયો છે, બંધાણો છે અને બંધાણો નથી, એવો જે નય પક્ષ એટલે નયનો વિકલ્પ, નય પક્ષ એટલે નયનો વિકલ્પ, નયનો રાગ એને ઓળંગી ગયો છે, તે જ સમયસાર છે અથવા તેને શુદ્ધાત્મા કહેવામાં આવે છે, એમ હવે ગાથામાં કહે છે. છે કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધ એ નય પક્ષ છે, પણ પક્ષથી અતિક્રાંત ભાયખો તે સમયનો સાર છે. ગાથાનો અર્થ જીવમાં કર્મબદ્ધ છે અથવા અબદ્ધ છે એ પ્રકારે તો નય પક્ષ જાણ એટલે વિકલ્પ છે, એ તો બે વિકલ્પ છે. પણ જે પક્ષાતિક્રાંત અર્થાત પક્ષને ઓળંગી ગયેલો એટલે બે પ્રકારના નયોના વિકલ્પને જે છોડી દે છે, પક્ષાતિક્રાંત પક્ષ એટલે વિકલ્પ, પક્ષ એટલે રાગ, નયનો રાગ એ અતિક્રાંત એટલે બેને છોડી દે છે, ઓળંગી જાય છે, નય પક્ષને ઓળંગી જાય છે અર્થાત પક્ષને ઓળંગી ગયેલો કહેવાય છે, તે સમયસાર અર્થાત નિર્વિકલ્પ શુદ્ધ આત્મતત્વ છે. તમામ પ્રકારના વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ આત્માનો અનુભવ થાય તેને અમે ધર્મ અને સમયસાર કહીએ છીએ. ટીકા. જીવમાં કર્મબદ્ધ છે એવો જે વિકલ્પ, એક પ્રકારનો વિકલ્પ, જીવ કર્મથી બંધાયેલો છે આઠ કર્મથી, તથા જીવમાં કર્મ અબદ્ધ છે, જીવને કર્મનો બંધ થયો જ નથી, અબદ્ધ છે એવો જે વિકલ્પ, તે બંને નય પક્ષ છે, તે બંને નયોના વિકલ્પ એટલે રાગ છે, પક્ષ એટલે રાગ છે, એમાં કઈ વિતરાગ ભાવ નથી. જે તે નય પક્ષને અતિક્રમે છે એટલે ઓંગી જાય છે એટલે વિકલ્પોને છોડી દે છે, વિકલ્પોને જે છોડી દે છે, ઓળગી જાય છે, છોડે છે, તેજ તેજ આત્મા સકળ વિકલ્પને અતિક્રમતો થકો એટલે સકળ પ્રકારના વિકલ્પોને રાગને રાગમિશ્રિત જ્ઞાનની પર્યાયને અતિક્રમતો છોડતો થકો ઓળંગી જતો થકો પોતે નિર્વિકલ્પ જો વિકલ્પ છૂટ્યા તો સ્થિતિ શું થઈ નિર્વિકલ્પ નિર્વિકલ્પ એટલે રાગ રહિત જે જ્ઞાનનો અનુભવ પોતે નિર્વિકલ્પ એક વિજ્ઞાન ઘન સ્વભાવ રૂપ થઈને સાક્ષાત સમયસાર થાય છે એટલે શુદ્ધાત્માનો સાક્ષાત એને અનુભવ થાય છે એ ટુકાણમાં જે ગાથા હતી એ ગાથાનો ટીકા ટુકાણમાં કરી હવે એનો ને એનો વિસ્તાર કરે છે વધારે ત્યાં વિશેષ સમજાવવામાં આવે છે ટુકાણમાં કોઈ જીવ સમજી જાય તો એટલામાં સમજાઈ જાય અને કોઈને એટલામાં ન સમજાણું હોય તો કરુણા કરીને એનો થોડોક વિસ્તાર કરે છે જે જીવમાં કર્મબદ્ધ છે એમ વિકલ્પ કરે છે એને શું કર્યું વિકલ્પની ઉત્પત્તિ કરી કે આત્મા સંસાર અવસ્થામાં વ્યવહાર નહીંથી જોવામાં આવે તો આઠ પ્રકારના કર્મથી બંધાયેલો છે એવો એક વિકલ્પ ભોગો કર્યો એવો વિકલ્પ ભોગો કર્યો હવે બીજો જીવ તે એમ વિકલ્પ કરે છે તે જીવમાં કર્મ અબદ્ધ છે એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી જીવમાં કર્મ બંધાયેલો છે એવો વિકલ્પ ઉત્પન્ન કર્યો એ વખતે જીવમાં કર્મ બંધ નથી એવો જે વિકલ્પ નિશ્ચયની ના પક્ષનો એ તો એને છોડી દીધો એ વિકલ્પને છોડ્યો પણ આ વિકલ્પ તો ઉભો રાખ્યો જીવ કર્મમાં બંધાયેલો છે એટલે વિકલ્પ જ રહ્યો વિકલ્પ છૂટ્યો નહીં એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પ અને હવે બીજો જે જીવમાં કર્મ અબદ્ધ છે અનિશ્ચયનો વિકલ્પ બોલો વ્યવહારનો વિકલ્પ હતો નિશ્ચયનો વિકલ્પ જીવમાં કર્મ અબદ્ધ છે એટલે કર્મનો સંબંધ જીવને થયો નથી એમ વિકલ્પ કરે છે જો આત્માનો અનુભવ કરતો નથી પણ વિકલ્પ કરે છે એટલે રાગ કરે છે તે પણ જીવમાં કર્મબદ્ધ છે એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને છોડતો નથી એક વિકલ્પને છોડ્યો અને બીજાને પકડ્યો પણ વિકલ્પ એ વિકલ્પ રહ્યો કઈ નિર્વિકલ્પ અનુભવ નથી વળી બે વાત કરી હવે ત્રીજી વાત કરે છે પ્રમાણની વ્યવહાર નયનો વિકલ્પ નિશ્ચયનો વિકલ્પ અને પ્રમાણ જ્ઞાનનો વિકલ્પ વળી જે જીવમાં કર્મબદ્ધ છે અને અબદ્ધ પણ છે ભાઈ અમે તો અનેકાંતવાદી છીએ સ્વાદવાદી એટલે કથનચિત બંધ અને કથનચિત અબદ્ધ એક નહીને અમે નથી માનતા જિનેશ્વર ભગવાને બે નહીં કહી છે અમે સ્વાદવાદ અમે તો અનેકાંતવાદી કથનચિત જીવ બંધાયેલો છે અને કથનચિત બંધાયેલો નથી અમે તો બેને માનીએ છીએ સમજી ગયા તો કે છે કે જીવમાં કર્મ બદ્ધ છે રબત પણ છે એમ વિકલ્પ કરે છે એ વિકલ્પ થયો અનુભવ ન થયો તે બંને પક્ષને નહીં અતિક્રમતો થકો વિકલ્પને છોડતો નથી તેથી હવે ટોટલ મારે તેથી જે સમસ્ત નહીં પક્ષને અતિક્રમે છે વ્યવહારનેના પક્ષને છોડે નિશ્ચયના પક્ષને છોડે પ્રમાણ જ્ઞાનના પક્ષને છોડે વિકલ્પને છોડે તે જ સમસ્ત વિકલ્પને અતિક્રમે છે વિકલ્પને છોડે છે તે મોહરાગ દ્વેષને છોડે છે જે સમસ્ત વિકલ્પને છોડે છે અતિક્રમે છે તે જ સમયસારને એટલે શુદ્ધાત્માને પ્રાપ્ત કરે છે એટલે શુદ્ધાત્માને અનુભવે છે વિકલ્પ છે ત્યાં સુધી અનુભવ નથી આ ઠેઠ કરતા કર્મ અધિકારમાં જે સ્થૂળ પૂજાના ભક્તિના દયાના વિકલ્પો અને વ્રતાદિના વિકલ્પો સામાયિકનો વિકલ્પ પ્રતિક્રમણનો વિકલ્પ જે કરતો હતો એની હારે કરતા કર્મની પ્રવૃત્તિ હતી એવા વિકલ્પની સાથે એ તો સ્થૂળ વિકલ્પ હતા એ તો છોડો એ તો છોડવાના જ હતા એ વિકલ્પ તો આંગણું પણ નહોતું એ વિકલ્પનો અભાવ થઈને અનુભવ ન થાય. હવે આ તો આંગણામાં આવ્યો અને સર્વજ્ઞ ભગવાને બે નહી દ્વારા જે વસ્તુનું સ્વરૂપનું નિરૂપણ કર્યું એનો સ્વીકાર કરીને વ્યવહાર નહીંથી આઠ કર્મનો બંધ પણ છે, નિશ્ચય નહીંથી જોઉં તો આઠ કર્મનો બંધ આત્માને થયેલો નથી. એમ જે સર્વજ્ઞ ભગવાને કહ્યું એવા બે નહીના બે વિકલ્પ, અથવા તો ભાઈ અમે તો બે માંથી બે નહીને માનનારા કે બંધાણો પણ છે ને અબદ્ધ પણ છે પ્રમાણ જ્ઞાનથી, એવા વિકલ્પને ઉત્પન્ન કરતો આત્મા જેવું આત્માનું સ્વરૂપ છે એવા વિકલ્પ ઉત્પન્ન કરે છે જે ચિંતવનમાં ક્રિયાકાંડમાંથી છૂટી ગયો છે પણ ચિંતવનમાં આવ્યો હવે આત્માના, પણ એ ચિંતવનમાં જે વિકલ્પ ઉત્પન્ન કરે છે એ મિથ્યા દ્રષ્ટિ છે, એ વિકલ્પ પણ છોડવો જોઈએ, અજ્ઞાની છે ત્યાં સુધી. એ વિકલ્પ છે એનું કર્મ બની ગયું. વિકલ્પ જે આ કરતા કર્મ અધિકાર છે, આત્મા કરતા અને વિકલ્પને કર્મ બનાવ્યું. ઓલા પરના ક્રિયાને કર્મ બનાવતો તો શુભ ભાવને, આ પણ છે તો શુભ ભાવ, પણ આ થોડો આત્માના વિચારનો શુભ ભાવ નજીકનો, એટલે ઓના કરતા શુભ ભાવ ઊંચો છે, પુણ્ય વધારે બંધાય, પણ બંધાય છૂટે નહીં. એ વિકલ્પને જ્યારે છોડે છે ત્યારે આત્મા નિર્વિકલ્પ અનુભવમાં આવે છે.